તારીખ 27/9/1989 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 201-207 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 49.
અચિંત્ય અને વચનાતીત દશા છે, એને યત્કિંચિત વચન ગોચર કરે છે. અત્રે પરમાનંદ છે, અસંગ વૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે. અંદરમાં ઘણો આનંદ છે આત્માનો, અને અસંગ સ્વરૂપના આશ્રયમાં એવી વૃત્તિનું મેં છે, વૃત્તિનું એવું વલણ છે પરિણામનું, કે સમુદાયમાં રહેવું ફાવતું નથી. જેનો કોઈ પણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતો નથી, એમને સ્વસ્વરૂપ તે જેના હૃદયમાં પ્રકાશું છે એવા મહાભાગ્ય જ્ઞાનીઓની અને આપની અમારા ઉપર કૃપા વર્તો. એવા જ્ઞાનીઓની અમારા ઉપર કૃપા થાવ. સુભાષભાઈને કહે છે કે આપની પણ અમારા ઉપર કૃપા થાવ. અમે તો તમારી ચરણરત છીએ અને ત્રણેય કાળ એ જ પ્રેમની નિરંજન દેવ પ્રત્યે યાચના છે. વધ કરે છે ને એવું છે. આ તો મનુષ્યને શીખવા જેવો વિષય છે કે કેટલી બધી એને જ્ઞાની પ્રત્યે અને પાત્ર એવા મનુષ્ય પ્રત્યે કેવી ભાવના એને હોય, ઉદય આવો છે તે જીવાનું છે.
કોઈ જાણીને હોય છે, કોઈ એ નથી
હોય છે. આમાં તો શું છે કે એમ કે પોતાને એમ કહીને સામાજિક ઉપર એ પ્રકાર લાવવો છે. વાત એ રીતે કરે છે કે એ જીવ પણ એ ભાવનામાં આવી જાય. હું હેતુ એમનો એ છે પત્ર લખવાનું છું, એવો ભાવ વ્યક્ત કરવાનું કારણ એ છે. જેમ કે જ્ઞાની મુનિ ઉપદેશ આપે છે એ તો ઉદય ભાવ છે એનો, પણ એ ઉપદેશમાં જે એમની પરિણામની પરિસ્થિતિ અને એમના એ પરિણામના નિમિત્તે જે ભાષાની સ્થિતિ, એ સામાજિકને ભાવના અભાવની નિમિત્ત થઈ જાય છે. ચેતાનો વિભાવ અને ભાષા પૂગળની પર્યાય, જેને કાંઈ લેવા દેવા નથી આત્માને, સામાનો ઉદ્ધાર થઈ જાય છે. એટલું પણ નિમિત્તત્વ એના વિભાવને વાણીમાં છે, વિભાવ નિમિત્તક વાણીમાં છે. એની સ્વભાવ પ્રગતિ ને એના સ્વભાવની તો શું વાત થાય એમ કે માણસ એમ કે ભાઈ એ લોકો જમે છે પછી જે એનું એઠું ફેંકી દઈએ તો એમાં કેટલાય ગરીબ માણસ ઉમી દે છે, તો એનો વૈભવ કેટલો હશે? જમતા વખતનો વૈભવ કેટલો હશે કે જે એઠું મૂકે એમાં બધા જમી દે છે એના જેવું છે. અભિપ્રાય તો એક જ છે કે મુમુક્ષુને આ પ્રકારની દશા એવા વિના એને જ્ઞાન પ્રાપ્તિ સુલભ નથી. આટલા જ્ઞાનવિત થયા વિના જ્ઞાન પ્રાપ્તિ સુલભ નથી, એ વાત તો સિદ્ધાંતિક વાત થઈ જાય છે. બીજા બીજા પુસ્તકોમાં આવે કલ્પના એક બહુ જુદી જુદી બહુ આવે છે. એમના ચમત્કારો બહુ પ્રમાણિક અગ્રંથ જે બની ગયો આમાં કેટલું છે જે એમને ખ્યાલમાં રહ્યું છે એવું પ્રમાણે લીધું છે. બાકી પછી આનાથી બહાર જે આવે છે એ બધું બહુ પ્રમાણે નથી લાગતું, કેમ કે કેટલાક એમના અનુયાયીઓને ચમત્કારો ઉપરનું વજન ઘણું છે, બહારના ચમત્કારો ઉપરનું વજન બહુ ઘણું છે. એટલે ચમત્કારિક પુરુષ તરીકે પછી એમના વિષયમાં જે દંતકથાઓ જે ઊભી થઈ જાય એવું પણ થોડું ચાલે છે. પછી ચાલે એ લોક સ્વભાવ છે, એવું ચાલે દરેક જગ્યાએ થોડું ચાલે. બહુ એમાં જવા જેવું નથી. આજના પ્રભાતથી હવે પોતાની દશાને થોડું વર્ણન કરે છે. આજના પ્રભાતથી નિરંજન દેવની કોઈ અદભુત અનુગ્રહતા પ્રકાશે છે. અંદરનું કારણ પરમાત્માએ ઘણી કૃપા કરી છે. આજે ઘણા દિવસ ત્યાં ઈચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. વિશેષ ઘણો તારતમ્યતા વાળો અનુભવ એનું વર્ણન છે અલંકારિક ભાષામાં. ગોપીઓ ભગવાન વાસુદેવને મણીની મટુકીમાં નાખીને વેચવા નીકળી હતી એવી એક શ્રીમદ ભાગવતમાં કથા છે. જે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે. અમૃત પ્રવાહ્યા છે ત્યાં સહસ્ત્રદળ કમળ છે એ મહીની મટુકી છે. અંદરમાં પોતાના આત્માના અને ગુણીની વાત કરે છે. એમાંથી અમૃત જરે છે એ મહીની મટુકી છે અને આદિ પુરુષ તેમાં બિરાજમાન છે. આદિ પુરુષ તો કે અનાદિ પુરુષ તો એમાં બિરાજમાન છે. એનું કેન્દ્ર સ્થાન પોતાનું શુદ્ધાત્મા છે. જે મોલાને મહીની મટુકીમાં કૃષ્ણને મૂક્યા છે એવી તે ભગવંત વાસુદેવ છે. તેની પ્રાપ્તિ સત્પુરુષની ચિત્ત વૃત્તિરૂપ ગોપીને થતા તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષ આત્મા પ્રત્યે કોઈ માધવજીઓ હારે કોઈ માધવજીઓ એમ કહે છે. એટલે બજારમાં માખણના બદલે માધવ શબ્દ બોલી જાય છે. અર્થાત તે વૃત્તિ કહે છે કે આદિ પુરુષની એમને પ્રાપ્તિ થઈ અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. બીજું કશું પ્રાપ્ત કરવા યોગ્ય નથી. માટે તમે પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરી ફરી કહે છે કે તમે તે પુરાણ પુરુષને પ્રાપ્ત કરો અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઈચ્છો તો અમે તમને તે આદિ પુરુષ આપી દઈએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યા છીએ. ગ્રાહક દેખીને આપી દઈએ છીએ. તમે પાત્ર હોય તો આપી દઈએ છીએ. કોઈ ગ્રાહક થાવ અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાવ એવી રીતે વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ છીએ. મોક્ષ પ્રત્યે એમની જે કરુણા છે એ વ્યક્ત કરી છે કે અમને તો પરમાત્મા પ્રગટ થયો છે એ પ્રત્યે અચળ પ્રેમ વર્તે છે. અને કોઈ તમારા જેવા પાત્ર સુભાષભાઈને પત્ર લખે છે ને એટલે તમારા જેવા પાત્ર જોઈને એમ થાય છે કે તમને આ પરમાત્માની પ્રાપ્તિ કરાવી જોઈએ. તમે પાત્ર થાવ પાત્ર થાવ બહુ કરુણા હોય છે ને. કોઈ પાત્ર જેવીને જુએ છે તો વિશેષ એમને એમના પ્રત્યે ભાવ થાય છે. આપણે અનુભવ વગર છે. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસ્ત્રદળ કમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે. સહસ્ત્રદળ કમળ એટલે પોતાની જે પરિણતિ જે હજારો ગુણથી ખીલી નીકળી છે એને સહસ્ત્રદળ કમળ કહે છે. એના મધ્યમાં કેન્દ્ર સ્થાનમાં પરમાત્મા આદિ પુરુષ બિરાજમાન છે. મહીનું નામ માત્ર છે. આખી સૃષ્ટિ મથીને જો મહી કાઢીએ તો એક અમૃતરૂપ વાસુદેવ ભગવાન મહી નીકળે છે. આખી સૃષ્ટિનો સારાંશ એ છે કે જે પોતાનું પરમાત્મ સ્વરૂપ છે એ આખી પૃથ્વીના મંથનનો સાર છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ એ સ્થૂળ કરીને વ્યાસજીએ અદભુત ભક્તિને ગાય છે. આમ છે કેવું કાયદું છે ભાગવત માંથી શાસ્ત્રો વાંચ્યા છે. ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાતો ના પણ જ્ઞાની ને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે આમ જ્ઞાન ભાષા છે આદે છે એમાંથી. આમ કેમ કે દરેક મત છે એ જૈન દર્શનના એક એક નયમાંથી નયાભાસ થઈને ઉભેલો મત છે. એટલે જ્ઞાનીઓ એ નયાભાસમાંથી આભાસ કાઢી નાખે છે ને નયને ખેંચે છે. નહીં ખેંચીને લઈ જાય છે અને આત્મા તરફ એવી રીતે સરળ અર્થ કરે છે. માટે જ્ઞાની ને તે જ્ઞાન ભાષા એમ એનું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરીને વ્યાસજી અદભુત વ્યક્તિ ગાય છે. આ વાત અને આત્મ ભાગવત એ એકને જ પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે અક્ષર ભરપૂર છે અને તે અમને ઘણા ભાવ થયા પહેલા સમજાયું છે. આ તો અમને 24 વર્ષ લખે છે, ઘણા કાળ પહેલા અમને સમજાયું છે. હું ભૂતકાળમાં પણ એવો સ્વાધ્યાય કરેલો છે અને અતિ સ્મરણમાં છે, યાદદાસ્તમાં છે. કારણ કે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે અને એને લીધે આજની પરમ અદભુત દશા છે. એવી દશાથી જીવ ઉન્મત પણ થઈ ગયા વિના રહેશે ને એવી દશા છે. જોરદાર ઉન્મત્તા આવ્યા વિના રહેશે નહીં. અને વાસુદેવ હરી ચાલીને કેટલોક વખત વળી અંતર્ધાન પણ થઈ જાય એવા લક્ષ્મણના ધારક છે. એટલે કે જો પ્રમાદ છે પડી જાય તો એ અંતર્ધાન થઈ ગયા, પાછા અલોપ થઈ ગયા એવા લક્ષ્મણના ધારક છે. એવા પાછા વિચિત્ર છે નાખ્યો એના ઉપર દશા તો પોતાની ફરે છે પણ નાખે છે ત્રિકાળી ઉપર. એવા લક્ષ્મીના ધારક છે માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ, માટે અમને ક્યાંય કોઈનો સંગ કરવો ગમતો નથી. અને તમારો સહવાસ તે પણ અસંગતા છે. તમારો સહવાસ છે એને અસંગતામાં અમે લઈ જઈએ છીએ, કેમ કે તમારા સહવાસથી અમારી અંતર્વૃત્તિ છે એ વિશેષ આવિર્ભૂત થાય છે. એટલે અમે એની અસંગતામાં લઈ જઈએ છીએ. એથી પણ અસંગતા છે, એથી પણ વિશેષ અમે કરીએ છીએ. નહીં, સોમાભાઈને તો 29 વર્ષમાં થોડા 18 દિવસ બાકી રહ્યા ત્યારે એ પહેલા નથી. જેની પાસે હૃદય ઠાલવે, હૃદય ખોલે, અંતરકરણથી ની વાતો કરી શકે એ આ એક જ પાત્ર જે સત્સંગની અત્રે ખામી છે અને વિકટવાસનો નિવાસ છે. ઘણી ઈચ્છા એ અજાક્રિયાની વૃત્તિ છે એટલે કાંઈ ખેડતો નથી. પણ ભેદનો પ્રકાશ, ભેદ એટલે ગુપ્ત રહસ્ય, એનો પ્રકાશ કરી શકાતો નથી એ ચિંતના નિરંતર થયા કરે છે. ક્યાં જઈને ખોલવી વાત? ગુગળ એક આજે કાગળ આપી ગયા, તેમજ આપણે મણીને મોકલેલી યોજના હતી. મણીલાલ સુભાષભાઈને આ 200 જે આ છે 14 બોલ લખ્યા છે સુભાષભાઈના પુત્ર મણીલાલ. મણીને મોકલેલી રચનાવલીમાં આપની પ્રસન્નતા છે, અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ છે. સંતનો અદભુત માર્ગ એમાં પ્રકાશો છે. હું માટે એ બહુ સારા વચનો છે. આ વચનો એવા છે 200 નંબરને હાથમાં છે કે એ પરિસ્થિતિમાં હું ઉઠશું પછી નિર્ભય છે એને વાંધો ન આવે. જો મણી એક જ વૃત્તિએ એ વાક્યોને આરાધશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે તો અનંતકાળનું તે પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. માયાનું મૂળ મણી વિશેષ રાખે છે, માયાને રાખે જેવું સુખ અનુકૂળતા. માયાનું મૂળ મણી વિશેષ રાખે છે કે જે માર્ગ મળવામાં મોટો પ્રતિબંધ ગણાય છે એ માર્ગ મળવામાં, કેમ કે ત્યાં આત્મિક સુખ અને અનુકૂળતાનું સુખ પરસ્પર વિરુદ્ધ છે, પ્રતિબંધક છે એકબીજા. જે માર્ગ મળવામાં મોટો પ્રતિબંધ ગણાય છે માટે એની વૃત્તિઓ હવે હવે ઓછી કરવા મણીને મારી વિનંતી છે. આપને જે પૂર્વોપદેશક કક્કો પર મોકલવાની ઈચ્છા છે તે કેવા ઢાળમાં અથવા રાગમાં તે માટે આપને યોગ્ય લાગે તે જણાવશો. રચના કરવાની બાકી છે, કેવા રાગમાં કે ઢાળમાં કરવું એ જણાવશો. એમને કંઈક કરી સાધ્ય હતું. કે તમે જે કહો તે છંદમાં કહો તે વિષય તરત જ રચના કરી નાખે એવા શીઘ્ર કવિ હતા. વિશેષ કઈ લખવું જતું નથી, પરમાનંદ છે પણ અસત્સંગ છે અર્થાત સત્સંગ નથી. વિશેષ ઘણા ઘણા પ્રકારથી મનન કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સત્પુરુષના ચરણ સ્વરૂપ રહીને થાય તો ક્ષણ વારમાં મોક્ષ કરી દે તેવો છે. બીજા બધા ઉપાય અઘરા છે, બીજા ઉપાયમાં જ્ઞાન માર્ગમાં ક્ષુક્ષ્મ વધતા સ્વચ્છંદ વધે છે અને ક્રિયા માર્ગમાં પણ જે દેહાત્મ બુદ્ધિ છે એ તીવ્ર થઈ જાય છે. મંદિરમાં મિથ્યાત્વ તીવ્ર થવાના ઘણા ચાન્સ છે, જ્યારે સત્પુરુષની ભક્તિમાં મિથ્યાત્વ મટવાના બહુ સહેલો ઉપાય છે. બસો બે નો પત્ર છે. સુગ્ર મહેતા ચત્રભદ્ર છે. જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવ શ્રેયસ્કર છે એમ વારંવાર કહ્યું છે, છતાં એ વાતનું સ્મરણ કરાવું છું. મારાથી કાંઈ પણ હમણાં લખવામાં આવ્યું નથી, તેનો ઉદ્દેશ એટલો જ કે સંસારી સંબંધ વારંવાર થયો છે અને જે મિથ્યા છે તે વાતે પ્રીતિ વધારવાની ઈચ્છા નથી. આ બધા સુધી અમને કંઈક સગા થાય છે. ચત્રભુજભાઈ આ મનના પ્રત્યે માન રાખે છે, છતાં સગા એનો વિશેષ સંબંધ રાખે છે. એટલે એમ કે સંસારી સંબંધ તો અનંત વાર થયો છે, મિથ્યા છે, એ દ્રષ્ટિએ પ્રીતિ વધારવાની ઈચ્છા નથી. સગા તરીકે કોઈ સ્નેહ વધારવાની ઈચ્છા નથી. પરમાર્થ માટે વાલક ઉજે એવો પ્રકાર ધર્મ છે, એને આરાધ્યો. એટલે સદા એની દ્રષ્ટિ ગમું કરીને ધર્મ દ્રષ્ટિથી મુખ્યપણે અમારી સાથેનો સંબંધ રાખતો હોય એવી સૂચના છે. દસોને ત્રણ પત્ર છે અંબાલાલભાઈ ઉપરનું. આજે તમારું પત્ર મેં તે પહેલાં ત્રણેક દિવસ પહેલાં એક પત્ર સ્વવિદેક મળ્યું હતું, તે માટે કાંઈ અસંતોષ થયો નથી. વિકલ્પ કરશો નહીં. સ્વિદક પત્ર તમે મારા પત્રના ઉત્તરમાં લખ્યું છે, તે પત્ર તમે વિકલ્પ પૂર્વક લખ્યું નથી. મારું તે લખેલું પત્ર 298 મુનિ પર મુખ્ય કરીને હતું, કારણ કે તેમની માગણી નિરંતર હતી. 298 પત્ર સજીવન જે વિષય છે લલ્લુજી મુનિ ઉપર લખ્યું હતું, એટલે એમને કોઈ માંગણી કરેલી એના ઉત્તરમાં જે પત્ર લખ્યો છે. પત્રે પરમાનંદ છે, તમે એને બીજા ભાઈઓ સખને આરાધવાનો પ્રયત્ન કરજો, મારા યથાયોગ્ય માનજો. ત્રણ માં કઈ ખાસ નથી. 204 પત્ર છે સુભાષભાઈ ઉપર. અત્રે પરમાનંદ વૃત્તિ છે, આપની ભક્તિ ભરી પત્ર આજે પ્રાપ્ત થયું. સુભાષભાઈ પણ એટલી ભક્તિથી છે પત્ર લખતા હતા. આપને મારા પ્રત્યે પરમ ઉલ્લાસ આવે છે અને વારંવાર તે વિશે આપ પ્રસન્નતા પ્રગટ કરો છો, પણ હજી અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી. કારણ કે જીવી જોઈએ તેવી અસમ દશાથી વર્તાતું નથી અને મિથ્યા પ્રતિબંધમાં વાત છે. જ્ઞાનીની પ્રશંસા મુમુક્ષુ કરે સ્વાભાવિક છે, મહિમા કરે, પણ જ્ઞાની એનાથી ફૂલાતા નથી. એ પોતાની ઉણપ જોવે છે, એ વખતે જ્યારે બીજા પ્રશંસા કરે છે ત્યારે પોતે પોતાની ઉણપ જોવે છે, ત્યારે પોતે માનમાં ચડતા નથી. એ લાક્ષણિક વિષય છે જ્ઞાનથી નીકળે છે એ વાત જરા કે એને અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી, કારણ કે જેવી જોઈએ તેવી અશુંગ સાથે વર્તાતું નથી અને મિથ્યા પ્રતિબંધમાં આવવા વાત છે. હજી જે વસીએ છીએ ત્યાં જે રીતે જે પ્રકારે પરિણામ વર્તે છે એમ દેખાય છે કે હજી જોઈએ એટલી અમારા ઉપર અમારી કૃપા નથી. પરમાર્થ માટે પરિપૂર્ણ ઈચ્છા છે. પરમાર્થ એટલે પરમાર્થનો પ્રકાશ કરવો, મોક્ષ માર્ગનો પ્રકાશ કરવો, તેના માટે અમારી ઈચ્છા છે. પણ ઈશ્વર ઈચ્છાની હજુ તેમાં સંમતિ થઈ નથી, હજી કુદરત એમાં સંમત નથી. એટલે સહેજે કુદરતી યોગ મને એ ઈચ્છે છે કે ત્યાં સુધી મારા વિશે અંતરમાં સમજી આવ્યો અને ગમે તેવા મુમુક્ષુઓને પણ કંઈ નામપૂર્વક જણાવશો નહીં. અમારા સંબંધિત નામ આપીને કોઈ વાત નહીં કરતા, ગમે તેવા એટલે સાધારણ મુમુક્ષુઓને, વિશેષ પાત્ર હોય એની વાત જુદી છે, આપણે ગમે તેને વાત કરશો ને. હાલ એવી દશાએ રહેવું અમને વહાલું છે. પોતાની પ્રસિદ્ધિ તો એ નહોતા ઈચ્છાય, ભીડ વધી જાય, નહોતા ઈચ્છા. મને ગમે તેવા માણસોને ભીડ વધી જાય એ પસંદ નહોતા કરતા. એ સંતરા બાધક કારણો બધા ઉભા થાય ને એમાંથી. ખંભાત આપે પત્તું લખી મારું મહાત્મા પ્રગટ કર્યું, પણ તેમ હાલ થવું જોઈતું નથી. તે બધા મુમુક્ષુ છે, સાચાને કેટલીક રીતે ઓળખે છે, તો પણ તે પ્રત્યે હાલ પ્રગટ છે પ્રતિબંધ કરવો મને યોગ્ય યોગ્ય નથી લાગતો. એ બધાને વચમાં મારે પ્રગટ થવું, પ્રસિદ્ધ થવું, એ મને જ પ્રતિબંધ કરવા જેવું છે, એ મને યોગ્ય નથી લાગતું. આ પ્રસંગોપાત તેમને જ્ઞાન કથા લખશો તો એ પ્રતિબંધ મને ઓછો થશે. એટલે વચમાં તમે માધ્યમ થઈ જજો. સત્સંગે તમારો કરે, તમારી સાથે કરતા વાર્તા કરે, તમને પત્રો પર કરે, મારી સાથે લગવાડ ઓછો કરજો. મારે પ્રતિબંધ જોઈતો નથી, તો એ પ્રતિબંધ મને ઓછો થશે અને એમ કરવાનું પરિણામ સારું છે. અમે તો આપના સમાગમને ઈચ્છીએ છીએ. ઘણી વાર તો અંતરમાં ઘૂમે છે પણ લખી શકાતી નથી, એટલે ઘણી વાતો કહેવાનો ભાવ છે. એનો અર્થ છે તેને મોહશો, ત્યાં મોહ એનો, અને તેને શોકશો અને ત્યાં છેદશો, શોકશો. કે જે સર્વત્ર એકત્વને જ જુએ છે, પરમાત્મા સ્વરૂપને જ જુએ છે, બધાના દ્રવ દ્રષ્ટિથી જુએ છે, એને શોકશો, છેદશો, એને વિકલ્પશો, એને ભયશો, એને કાંઈ પાત્ર નથી. વાસ્તવિક સુખ જો જગતની દ્રષ્ટિમાં આવ્યું હોય તો જ્ઞાની પુરુષોએ નિયત કરેલું એવું મોક્ષ સ્થાન ઊંધ લોકમાં હોત નહીં. જગતના લોકોને આત્મિક સુખ નજરમાં આવ્યું હોત તો જે જ્ઞાની પુરુષોએ મોક્ષનું સ્થાન કહ્યું છે એ ત્યાં ન હોત, અહીંયા જ હોત, ઉપર ન હોત. પણ આ જગત જ મોક્ષ હોત, એટલે કે જગતને વાસ્તવિક સુખ લક્ષ ઉપર આવ્યું નથી, દ્રષ્ટિમાં આવ્યું નથી. અને જે માયિક સુખ છે, સુખાભાસ છે, એની પાછળ આખા જગતની દોડ જોવામાં આવે છે. જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે, આ વાત જો કે યથાર્થ છે. જ્ઞાનીને તો બધી જગ્યાએ ક્યાંય પ્રતિબંધ નથી, આ પ્રતિબંધ વિહારી છે. જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે, આ વાત જો કે યથાર્થ છે. તો પણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત, જગત કેવું છે? માયાપૂર્વક પરમાત્મા છે ત્યાં, એવું જેનું દર્શન છે એવું જગત, એ વિચારે પગ મૂકવા જેવું છે. એટલે ગમે તેનો સંગ કરવા જેવો નથી. વિચારીને પગ મૂકવા જેવું છે તેને પણ કંઈ લાગે છે, જ્ઞાનીને પણ એ વિચારીને પગ મૂકવા જેવું લાગે છે. માટે જે છે આવું ખૂન કરવા વિશે માયને એક વિવેક શું હોવો જોઈએ એ નીકળે છે આ પ્રત્યે રીતે. દ્રઢ દ્રષ્ટિપૂર્વક દ્રઢ દ્રષ્ટિ રાખીને આટલો વિવેક કર્યો છે. બે વાત એક પત્રમાં આપી દીધી છે.
માયાપુરુષ પરમાત્માનું દર્શન છે એટલે સંસાર ચૂકવાનું છે અને મોક્ષ
ચૂકવાનું.
માયાપુરુષ પરમાત્માનું દર્શન છે એટલે સંસાર ચૂકવાનું છે.
જગત કેવું છે કે જેમાં આત્મા તો બધા પરમાત્મા છે પણ બધા બ્રહ્મા એટલે માયામાં ગૂંચવાયેલા પડ્યા છે. બધે દેખાય છે પોતાને. બધા આત્માઓ પરમાત્મા સ્વરૂપે પણ દેખાય છે અને બધા માયામાં ગૂંચવાયેલા પડ્યા છે એ પણ પોતે જોયે છે. આ જગતનું સ્વરૂપ છે એટલે એમાં પદ મૂકવો એ જરાક વિચાર કરીને પદ મૂકવા જેવું અમને લાગે છે. વિવેક કરવાનો વિષય લીધો છે. 206 ભાગભાઈ નું પત્ર છે. ઘર પરિચય માટે આપણે કંઈ જણાવેલું છે કે તમે મહાત્મા પુરુષજીના બીજા પુસ્તકો મને પણ મોકલવા કૃપા કરશો. પારમાર્થિક વિષય માટે હાલ નોંધ રહેવાનું કારણ પરમાત્માની ઈચ્છા છે, કુદરતની ઈચ્છા એવી છે કે હું પરમાર્થ માર્ગ પ્રકાશવા માટે નોંધ રહ્યું. જ્યાં સુધી અસંગ થઈશું નહીં અને ત્યાર પછી તેની ઈચ્છા મળશે ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહેશું નહીં. અને આવા સર્વ મહાત્માઓનો રિવાજ છે, અમે તો બિન માત્ર છીએ. ઘણી દશા આવે અસંગ દશામાં, એમાં પણ જયારે એવો યોગ બાજે ત્યારે મોક્ષ માર્ગ નો પ્રકાશ કરવો. બધા મોક્ષ માર્ગ જ્ઞાનીઓની આવી જ વૃત્તિ હોય છે. અમે તો હજી અસંગ દશામાં આવ્યા નથી, એ તો દિન છે. ભાગવત વાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે. એ 201 માં જે આ ભાગવત ની વાત લખી છે એ મારા આત્મજ્ઞાન પૂર્વક લખેલું છે. 207 નંબર નો પત્ર છે સુભાષભાઈ ઉપર નો. કોઈ પણ શાસ્ત્ર છે એમાં અનેક નીતિ કથનો આવે છે, અનેક શૈલીથી વાતો આવે છે. જે જીવની જેવી રુચિ હોય ને પોતાની રૂચિ પ્રમાણે એક વચન ને બહુવચન કરીને મુખ્ય કરી નાખે. આત્માને આત્માની પ્રાપ્તિ માટે મુમુક્ષ એમ કહે કે સત્શાસ્ત્ર નું સેવન રાખજો અને સત્પુરુષ નો સત્સંગ રાખજો. તો સત્પુરુષ ને મુખ્ય કરવા છે તો સત્શાસ્ત્ર ને નિયમ મૂકવાની વાત નથી. અને સત્શાસ્ત્રને અધ્યયન કરવું છે તો સત્પુરુષને ગણું કરવાની વાત નથી. બંને સાથે હોય તો કોને મુખ્ય કરવા? એ ચિત્રનો દીવો છે, પ્રત્યક્ષ દીવો છે, એ બધો વિવેક આવે છે. બધું શાસ્ત્રમાં આવે છતાં જીવ પોતાની રુચિ હોય એને જ મુખ્ય કરે ને એને જ પકડે. આ નિયમ છે. શું તો સ્વર્ગલોકની વાત આવશે, ચક્રવર્તીના વેગમની વાત આવશે, બધું શાસ્ત્રમાં આવશે. તમે રાગ વધારવા માટે વાત છે, રાગ વર્ષક શાસ્ત્ર નથી. પણ જે જીવને જેવી રુચિ છે એ વિશે મુખ્યતા કરી જાય છે, એનો કોઈ ઉપાય નથી. આવી જાય છે બે, પણ છતાંય ક્યાં શું વિવેક કરવો એ લાઈન દોરી ચોખ્ખી છે. વિદ્વાન સત્પુરુષ હોય તો શાસ્ત્ર ની મુખ્યતાપૂર્વક સત્પુરુષ ને ગૌણ ન કરી શકાય એવી વસ્તુસ્થિતિ છે. એ વાત અમે આગળ એવી ચોખ્ખટ કરી છે. પણ છતાંય તો પોતાને રુચિ હોય, પોતાને યોગ્યતા હોય, એવું કોઈ ને કોઈ વાત મુખ્ય કરે છે. બાકીનું બધું ગૌણ કરી લઈએ.
સત્પુરુષમાં શાસ્ત્ર આવી
જાય. હા, એ તો આવી જ જાય. સત્પુરુષમાં તો આવી જ જાય. પણ શાસ્ત્રમાં સત્પુરુષ આવી જાય છે એમ કરી સત્પુરુષ બીજના મનુષ્ય છે, મારી પહેલા ના આવતા છે. સત્પુરુષની તો આપણે તો સ્વાધ્યાયમાં સત્પુરુષની પ્રધાનતાની તો વાત આવવાની, તો પછી એમને બોલવામાં આવ્યો ત્યારે એમ બોલ્યા કે અમારી પાસે તો આગમ છે અને આગમ જ અમારે તો સત્પુરુષ છે. શું એટલે કે અહીંયા સત્પુરુષની વાત ચાલે છે એ વાત કરતા અમને આગમ છે. આગમને અમે જે આગમના સમય સ્વાધ્યાયને અધ્યયન કરીએ છીએ એ વાત અમને વધારે પસંદ છે. ભલે અમે સત્પુરુષનું સમાજ ન કરતા હોઈએ પણ ત્રણ હજાર એવું બધું કે આમ જેને શું મુખ્ય કરવું એ તો પોતાના યોગ્યતા ઉપર છે, એનો તો કોઈ ઉપાય જ નથી. દરેક વાત એવી રીતે લેવી જોઈએ કે પોતાનું હિત થાય. હિતના લક્ષ્ય જો સ્વાધ્યાય કરતો હોય છે તો પોતાનું હિત શેમાં છે એ એને ન સમજાય એવું નથી. પણ કોઈને કોઈ વાતનો આગ્રહ રાખવો હોય અને સ્વપ્ન ગમન કરવું હોય એટલે પોતાના આત્માને ગમન કરવું હોય, પોતાના હિતને ગમન કરવું હોય તો એ તો સ્વતંત્ર વાત છે. એને એને કેમ રોકી શકાય? એને કઈ રોકી નથી. ગુરુ ભાઈ એમ છે કે બીજાની બહુ ચિંતા કરવા જેવી, કોણ શું માનશે, કોણ શું ખેંચી જશે, એની યોગ્યતા આપણે શું કરવું, આપણે શું માનવું, ખરી વાત તો એ છે. જોવા જેવું બસો ને સાત એ જાતની ક્રિયા બંને જીવ પર છે. એ જાતની ક્રિયા જો કે ઉત્થાપવામાં નહીં આવતી હોય તો પણ તેઓને લાગે છે તેનું કાંઈ કારણ હોવું જોઈએ. જે કારણ ટાળવું એ કલ્યાણરૂપ છે. શું છે કે લોહીજી હતા, સાધુ હતા, એટલે જે એમના પાસે શ્રાવક લોકો આવે એને કાંઈ ને કાંઈ વાત તો કરે ત્યારે એમના પ્રત્યે એવી છાપ થઈ ગઈ કે આપણા ગુરુદેવ પ્રત્યેને લોકોની છાપ છે. શું કે આ અધ્યાત્મની વાતો કરે છે અને ક્રિયાને ઉઠાવે છે, સંપ્રદાયની અંદર ક્રિયા જડતા વધી છે એટલે ક્રિયાની જડતા ઉઠાપવાને બદલે ક્રિયા ઉઠાપે. શું તો પેલા લોકોને જે સાંભળાય ને તો એ ન્યાય સંગત લાગે નહીં. એક તો આપણે ત્યાગ કરીએ અને આ એને નિંદે, આ વાત કાંઈ આપણને બેસતી નથી. શું એટલે બહુ હળવી ભાષામાં મૃદુ ભાષામાં લખે છે કે તમે કોઈ પણ જાતની ક્રિયાને ઉઠાવતા નહીં હોય છતાં એમને એમ લાગે છે સાંભળનાર, તમારા સાંભળનારને એમ લાગે છે કે આ ક્રિયાને ઉઠાવે છે મારા, તો એનું કંઈક કારણ હોવું જોઈએ. એટલે તમારો જે ટોન છે એ બરાબર નહીં હોય એમ કહેવું છે. અને એ કારણ તમારે ટાળવું જોઈએ, એને એવું ના લાગવું જોઈએ, એ રીતે તમારે વાત કરવી જોઈએ. આમાંથી એક બહુ સુંદર જે વાત નીકળે છે એ મુક્ષુએ સમજવા જેવી વાત એ છે કે આપણે ગમે એટલું સમજતા હોઈએ, કોઈ ઓછું સમજે, કોઈ વધારે સમજે, બધા કંઈ સરખું સમજતા નથી. પણ બીજાને સમજાવવાનો પ્રસંગ આવે કે બીજાની સાથે વાત કરવાનો પ્રસંગ આવે ત્યારે સંપ્રદાયમાં ગડબડ અવશ્ય છે, પણ એનો આપણા પ્રત્યેનો પૂર્વગ્રહ છે જે વધી જાય એ પદ્ધતિથી વાત કે વર્તન નહીં કરવું જોઈએ. એનો પૂર્વગ્રહ માટે એવો કોઈ પ્રકાર તમારો હોવો જોઈએ. આ એક બહુ વિચિક્ષણ પદ્ધતિ શ્રીમદજીએ અપનાવી છે, બહુ વિચિક્ષણ પદ્ધતિ અપનાવી છે. આગળ તો એવી વાતો આવે છે 25મા વર્ષમાં કે પછી આ વિરોધ થવા માંડ્યો છે, લલ્લુજીને લોકોનો વિરોધ થવા માંડ્યો. એટલા માટે એ સાધુ હતા ને શ્રીમદજી ગ્રહસ્થ હતા, સાધુ થઈને ગ્રહસ્થની માયા ફરે આ તો પછી ખુલ્લા થઈ ગયા હતા. અમને તો ભક્તિ છે અને અમે તો એની માયા જાતું, એટલે એમને વિરોધ થવા માંડ્યો. એટલો બધો વિરોધ થવા માંડ્યો કે એમનો નહીં પણ શ્રીમદજીનો વિરોધ થવા માંડ્યો એની પાસે. કે જો આ સાધુ છે ને ગ્રહસ્થની પાછળ જાય તો પછી ગ્રહસ્થ તો એની પાછળ જવાના જ છે. જેને દુકાન માંડી છે એને તો અશુદ્ધ ભય લાગે કે આગળ મારી જરા ગયેલી કરવી જાય છે, એને તો ભય થાય છે. એટલે એ લોકો નારાજ થાય, સ્વાભાવિક છે. અને ક્યાંક ક્યાંક એમને તકલીફમાં પણ મૂકે છે. અથવા શ્રીમદજી માટે તમે આગળ પણ બોલે શું કે જો વેપાર કરે છે, જો એને કુટુંબ પરિવાર છે, શું જો હજી કુટુંબ પરિવાર વધતો જાય છે, ફલાણી છે, જીગણું છે, રાતે ખાય છે, આમ છે, 25મા પ્રસંગ ચલાવે છે, તેની વાતો જેમ ગુરુદેવ માટે લોકો વાડી ઉડાડતા હતા એમાં એમના માટે પણ ઘણી વાતો એ લોકો ઉડાડતા હતા. એ ભલે દ્વેષ કરે, તમારું વર્તન એવું હોવું જોઈએ કે એને એમ કરવાનો પસ્તાવો થાય. તમે એવી રીતે વર્તજો કે એ જે રીતે વર્તાય છે એનો એને પસ્તાવો કરવાનો વારો આવે. તમે બીજી રીતે વર્તન નહીં કરતા. અથવા તમારું વર્તન જોઈને એને એમ લાગવું જોઈએ કે નક્કી તો આને અલૌકિક સત્પુરુષ મળ્યા છે, નહીંતર આમ ન થાય. આ વાત કોઈ બીજી રીતે આપણી સાથે વર્તન કરે બહુ શિક્ષણતાથી કામ લીધું છે. સમાજની સાથે કેવી રીતે કામ લેવું એની વિશિક્ષણતા હિંમતજીની કોઈ અસાધારણ છે. એટલે કે એ ધ્વનિ નહીં આવવો જોઈએ, તમારી વાતમાં એવો ધ્વનિ નહીં આવવો જોઈએ. ક્રિયા તમે કરો છો તો સુયોગ્ય પ્રકારે આમ કરો એટલી જ વાત લ્યો એમ કરવાનો અર્થ એમ છે. પણ તમે એનો નિષેધ કરો, આમ અજ્ઞાન થઈ જાય, આમ ફળાનું થઈ જાય, નામ થઈ જાય, નામ થઈ જાય, મીઠા ભૂકંપ ફળાનું ભૂલ થાય એમ, એને એવું નહીં લાગવું જોઈએ કે તમે એની ક્રિયા ઉઠાવો છો. પરિણામની સત્ય પ્રાપ્ત કરાવનારી તમારી વાત કેવી હોવી જોઈએ? શું કે જેને પરિણામે સત્યની પ્રાપ્તિ થાય, પ્રારંભમાં પણ સત્યની હેતુભૂત એવી તેમની રૂચિને પ્રસન્નતા આપનારી, વૈરાગ્ય કથાનો પ્રસંગોપાત તેમનાથી પરિચય કરવો, જે લોકોની સાથે પરિચય કરવો છે એમાં આ પ્રકારે પરિચય કરવો કે પરિણામે એની સત્યની પ્રાપ્તિ થાય. સત્પુરુષ બે એટલે અવતરણ ચિહ્નમાં લીધું છે. પ્રારંભમાં સત્ય હેતુભૂત એવી તેમની જે રૂચિ, એ રૂચિને પ્રસન્નતા આપનારી, વૈરાગ્ય કથાનો પ્રસંગોપાત તેમનાથી પરિચય કરવો તો તેમના સમાગમથી પણ કલ્યાણની વૃદ્ધિ પામશે. અને તેનું કારણ પણ જોશે, ઉપરનું જે કારણ છે તે સત્ક્રિયાને ઉઠાવે છે એ કારણ જોશે. જેના પૃથ્વી આદિનો વિસ્તારથી વિચાર કર્યો છે એવા વચનો કરતા વૈતાલ્ય અધ્યયન જેવા વચનો વૈરાગ્યની વૃદ્ધિ કરશે અને બીજા મજબૂત વાળા પ્રાણીને પણ તેમાં અળરૂચિ થતી નથી. એટલે બીજી જ્ઞાન અને વાતો એક બાજુ મૂકવી, પૃથ્વી આદિનો વિસ્તારને આ પછી દ્વિત નાના સમુદ્રને પણ જરૂરી નથી. પણ આ પોતાના પ્રશ્નનું અધ્યયન છે વૈતાલ્ય નામનું. જે સાધનો તમને અનુસરતા હોય તેમને સમય પરત્વે જણાવતા રહેવું કે ધર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે, જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે. આપણે આ બધી ક્રિયાને વાંચના ઇત્યાદિ કરીએ છીએ તે મિથ્યા છે એમ કહેવાનો મારો હેતુ તમે સમજો ને તો હું તમને કંઈ કહેવા ઈચ્છું છું. આમ જણાવી તેમને જણાવ્યું કે આ જે કંઈ આપણે કરીએ છીએ તેમાં કોઈ એવી વાત રહી જાય છે કે જેથી ધર્મ અને જ્ઞાન આપણને પોતાને રૂપે પરિણમતા નથી. એમ કરીને તમે તમને નથી થતો, તમે આમ છો, તમે આમ છો નહીં, આપણે આમ કરવું જોઈએ, આપણે આમ કરવું જોઈએ એમ જીવન એ શબ્દ વાંચો છે કે જે કઈ આપણે કરીએ છીએ તેમાં કોઈ એવી વાત રહી જાય છે. તમે કરો છો એનું આમ ભૂલ થાય છે એમ ને. આપણે કંઈક કરીએ છીએ એવું કે જેમાં કંઈક રહી જાય છે કે ધર્મ ધર્મ રૂપે કરતો નથી, ક્રિયા જે ક્રિયાથી ધર્મ થતો નથી અને જેનાથી જ્ઞાન થતું નથી એવી કોઈ વાત રહી જાય છે આપણામાં એ આપણે સમજવી થતો છે. પહેલાને એમ પણ લાગે કે મને કહે છે એટલે જ્ઞાની થઈને બેસે છે અને મને અજ્ઞાન થાપે છે એ માણસ પસંદ નથી કરતા. અને કશાય તેની મિથ્યા સંબંધની નિંદર ન થતી નથી. માટે આપણે જીવના કલ્યાણનો ફરી વિચાર કરવો યોગ્ય છે એમ કહેવાય. આપણે આપણા જીવના કલ્યાણનો ફરી વિચાર કરવો યોગ્ય છે. અને તે વિચારીએ કંઈક આપણે ફળ પામ્યા વિના રહેશું નહીં. આવો જો વિચાર કરશો તો જરૂર એનું કંઈક સારું પરિણામ આવશે. આપણે બધું જાણવાનો પ્રયત્ન કરીએ છીએ પણ આપણો સંદેહ કેમ ન જાય, જેમ ખાતરી ન થાય કે આ જ મોક્ષનો માર્ગ છે. કોને ખબર આપણે મુક્ત થશું કે નહીં થઈએ, કોને ખબર આપણે ભણી છીએ કે ભણી, સંદેહ કેમ જાતો નથી, એ જાણવાનો પ્રયત્ન કરતા નથી. અને જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી સંદેહ કેમ જાય, અને સંદેહ હોય ત્યાં સુધી જ્ઞાન પણ ન હોય. માટે સંદેહ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ સંદેહ એ છે કે આ જે ભરે છે કે અભવ્ય, ઊંચા દ્રષ્ટિ જગત સમય ગુરુ દ્રષ્ટિ, તો લંબો જે છે કે દુર્લંબો જે, ઉચ્ચ સંસારી છે કે અધિક સંસારી, એ વિશે વિગત એમ કે આ મોક્ષની ભૂમિકામાં યથાર્થતા જ્યારે આવે છે ત્યારે આ પહેલી વાત આવે છે. ગુરુદેવશ્રી પ્રવચનમાં એમ કહેતા, બહુ સ્વરૂપના પ્રવચનમાં જે આવેલા છે એમાં કે આ અધ્યાત્મની એવી વાત છે, પાત્રજી એ વાત અંતર રૂચિમાં રૂચે તો અંદરથી એને મોક્ષનો ભણકાર આવી જાય, મોક્ષનો ભણકાર આવી જાય એને. એટલે એને પોતાની અંદરથી આત્માનો અવાજ આવે કે બસ આ વાત મને એટલી બધી રૂચે છે કે હવે મારી મુક્તિ દૂર નથી, બસ આ બધું એમાં આવી જાય, આ બધા પ્રશ્નો આવી જાય. એક ભણકારાની અંદર આ બધા પ્રશ્નો આવી જાય. આપણને જણાય તેવું પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રશ્નોનો સંદેહ ન રહે અને ચોખ્ખું આપણને જણાય એવું પ્રયત્ન કરવો જોઈએ. આવી જાતની જ્ઞાનકથામાં તેમનાથી પ્રસંગ રાખવો રાખવો યોગ્ય છે. બીજા સંપ્રદાયના સાધુ કે સંપ્રદાયના શ્રાવકો આવે એની સાથે આ પ્રકારનો પ્રસંગ રાખવો. ત્યાર પછીના પારિગ્રાહમાં બહુ સરસ માર્ગદર્શન આપ્યું છે કે પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગે સર્વોત્કૃષ્ટનું અનુપમ સાધન છે. એટલે પરમાર્થની રૂચિ, પરમતત્વની રૂચિ થવામાં સત્સંગ જેવું તે સર્વોત્કૃષ્ટ સાધન નથી, અનુપમ સાધન છે. પણ આ કાળમાં તેનું જોગ બનવું બહુ વિકટ છે. ખરી વાત એ છે, આ તો પોતે 95 વર્ષ પહેલાં લખે છે કે આ કાળમાં સત્સંગનો યોગ થવો ઘણો વિકટ છે. બાકી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મુમુક્ષુનો જે સાધન હોય તો તે સત્સંગ છે. આપણે તો એટલા માટે જે જે આપણા મંડળો છે, મંદિરો છે, જ્યાં વાંચન નથી થતું ત્યાં વાંચન થવું જોઈએ. કોઈને કોઈ એક મોટા મુક્ષુ મળવું જોઈએ, સાથે બેસીને કોઈ શાસ્ત્રના બાને, ગુરુદેવના પ્રવચનોના બાને વાંચન કરવું જોઈએ. એનો અર્થ શું છે કે સત્સંગ કરવું જોઈએ, વિચારોની આપ લે થાય, એમાંથી સત્ય શું છે એ સમજાય. એટલે સત્સંગ છે એ ઘણો દુર્લભ વિષય છે આ કાળને વિશે એમ કહેવું છે. આ કાળમાં તેનો જોગ થયો બનવું બહુ વિકટ છે. માટે જીવે એ વિકટતામાં રહી પાર પાડવામાં વિકટ પુરુષાર્થ કરવો યોગ્ય છે. સત્સંગનો યોગ થયો બહુ વિકટ છે. માટે એ વિકટતાના રહી પાર પાડવામાં વિકટ પુરુષાર્થ કરવો યોગ્ય છે. એ વિકટતામાં રહીને એનો પોતાનો હિત કરવું એ વિકટ પુરુષાર્થ કરવા યોગ્ય છે. અને તે એ છે, અનાદિકાળથી જેટલું જાણ્યું છે તેટલું બધું અજ્ઞાન જ છે અને તેનું વિસ્મરણ કરવું પૂર્વગ્રહ છોડી દેવો પડે છે. થોડી પાકી પીડા વિના સપનો અવકાશ થતો નથી. અનાદિકાળથી જેટલું જાણ્યું છે તેટલું બધું અજ્ઞાન છે તેનું વિસ્મરણ કરવું. હું જાણું છું એનું વિસ્મરણ કરવું, જે જાણવા યોગ્ય છે એ હજી જાણ્યું નથી. માટે જે જાણ્યું છે તે જાણ્યું નથી સતત છે, સરળ છે, સુગમ છે, સર્વત્રતાની પ્રાપ્તિ હોય છે પણ સતને બતાવના સત જોઈએ. મારે સત સરળ છે, ગુમ છે, સર્વત્રતાની પ્રાપ્તિ થાય છે પણ એ સતને બતાવનાર કોઈ સત્પુરુષ હોવા જોઈએ અને એ બહુ દુર્લભ છે. એ બહુ ભાગ્યે જ મળે એવી વસ્તુ છે. અબજોની અંદર એક જીવ હોય, બે જીવ હોય, ત્રણ જીવ હોય, અબજોની અંદર આ પરિસ્થિતિ છે. કરોડોમાં નહીં, અબજોમાં આ પરિસ્થિતિ છે આ ક્ષેત્રમાં. તો પ્રસિદ્ધપણે એક છે પણ છતાં એવી રીતે રાખી શકીએ એવો પ્રસિદ્ધપણે કોઈ હોય નહીં. તો એ પ્રાપ્ત કરીએ છીએ ને, તેની પ્રાપ્તિ ઘણી વિકટ થઈ ગઈ છે ને. તો બધું ગુરુદેવે કેટલી કૃપા કરી, તો પ્રસિદ્ધિ કરી, તો એ તો ગુપ્ત જ રહેતા એનું પરિચય કરતા. અને અત્યારે બધું આ વિધિ બધું પ્રતિબંધ લાગે છે, બંધન લાગે છે. એ તો પોતાના જ્ઞાન ધ્યાનમાં રહીએ, આ તો ખળાના આવ્યા છે દર્શન કરવા છે, ક્યારે કોણ આવે, ક્યારે કોણ આવે, આવું મોટું દે પોતાની એનું કુર્તા આવે. ભાઈ અનિતા છે, એકેક પદાર્થમાં અનંત ગુણધર્મ છે. અનંત નય છે, એકેક પદાર્થમાં અનંત ગુણધર્મ છે અને એમાં અનંતાના પરિણામ છે. એટલે ગુણધર્મને જાણવાનું પ્રયોજન છે જ્ઞાનનું, એ જ્ઞાનને નહીં કહેવામાં આવે છે. એવી રીતે અનંતાના પરિણામ છે. તો એક અથવા પૂરું બોલી શકાય એવું ક્યાં છે? તો એક નહીંથી કે બે ચાર નહીંથી બોલાયું ક્યાં છે? અનેક નહીંથી કથનની શૈલી હવે થઈ શકે છે. માટે મેં આજે પણ સંતાવાન રહેવું માટે ક્યાંય કોઈ વાતને મુખ્યગ્રહણ કરીને આગ્રહમાં પડવું નહીં, તકરારમાં પડવું નહીં, ઝઘડામાં પડવું નહીં એમ કેમ છે. મેં આજે એમાં સંતાવાન રહેવાનો અર્થ એ છે કે સામાન્ય રીતે કોઈને અમુક શૈલી પસંદ પડે છે તો એને બીજી અમુક નયની શૈલી પસંદ પડે છે તો એને બીજા નયની શૈલી પસંદ નથી પડતી. તો દ્રષ્ટિ પ્રધાનનો આગ્રહ થઈ ગયો હોય તો જ્ઞાન પ્રધાનમાં તો આપણને ગમતી નથી, એની અરુચિ કરવા માંડે. જ્ઞાન પ્રધાન શૈલી રુચિ ગઈ અને કોઈ દ્રષ્ટિ પ્રધાન વાત આવે તો એને પછી રૂચે નહીં કે આ બધી આ પ્રકાર આ બરાબર નથી, આવી રીતે ન બોલાય, આવી રીતે ન કહેવાય, એને એમ થયા કરે. મોક્ષ એ ક્ષમતા રાખે, ક્ષમતા નહીં છે. બે ચાર નહીંથી ક્યાં વાત છે, ઘણા નહીંથી ઘણી વાતો થઈ શકે છે. વસ્તુ જે છે તે છે, એનો માર્ગ જે છે તે છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. કહેવાની શૈલી કોઈની કેવી હોય, કોઈની કેવી હોય, એના પ્રત્યે કોઈ આગ્રહ શોધવો, એ રાજદ્વેષ કરવા એ તો કંઈ હિતાવવા નથી. જ્ઞાનીઓની વાણી મયમાં ઉદાસીન વર્તે છે તે વાણીને નમસ્કાર હો. જ્ઞાનીની વાણી તો એ પરમાત્મને કેન્દ્રમાં રાખીને જ્યારે કોઈ જેવા વચ્ચે નીકળવા હોય તેવા નીકળે છે. આમ જ કહેવું, આમ ગોઠવીને કહેવું, આમ આમ બરાબર બનાવીને કહેવું, એ જ્ઞાનીઓ એ બાબતમાં આતુર નથી. એ બાબતમાં એ ઉદાસીન છે કેમ કે એનું પદાર્થ દર્શન છે. સ્પષ્ટ પદાર્થ દર્શન જેને વર્તે છે એ પદાર્થને ગમે તે શૈલીથી ગમે તે વાણીથી કહે એને એનો કોઈ પ્રતિબંધ નથી. એને એની વાણીને કોઈ દોષ નથી. ગમે તે વાત ગમે તે રીતે કહેવાતી હોય તો એની વાણીને દોષ નથી કેમ કે એને તો સ્પષ્ટ પદાર્થ દર્શન છે. ગમે તે કહે છે તો એમાં એ આમ કહેવું તેમ કહેવું એ ગોઠવણીમાં એ ઉદાસીન છે. મયમાં એ તો શૈલી માટે ઉદાસીન છે. તે વાણીને નમસ્કાર હોય વિશેષ કોઈ પ્રસંગે એ વાત કોઈ વિસ્તારથી સમજવી હોય કે કોઈ પ્રસંગે વિસ્તારથી કહેશું અને અત્યારે તો એમ કે પત્રની અંદર તો મર્યાદે છે. એટલે એવી વાત એમણે ત્યાં પછીના પાછા પત્રમાં થોડી ચર્ચી છે અને નયના વિષયની અંદર થોડો વિશેષ ખુલાસો દુશ્મને 8 નંબરના પત્રોમાં કર્યો છે મેં. એટલે એ વખતે એવી કઠિન શૈલીના વિષયમાં વિચારણા ચાલતી હશે અથવા ચર્ચા ચાલતી હશે એટલે થોડો વધારે ખુલાસો લઈ આવ્યો છે. સ્પષ્ટીકરણ માંગે છે.